આપણી જે સાધનાની પ્રક્રિયા છે એ વિશે જોઈ રહ્યા હતા. અભિપ્સા, પરિત્યાગ અને સમર્પણ એ વિશે, એને કારણે કઈ કઈ અવસ્થાઓ નિર્માણ થાય છે એ બાબતમાં શ્રી અરવિંદે કહ્યું છે કે એને કારણે તમારામાં એક પ્રકારની તપસ્યા શરૂ થાય છે. ધ્યાન, તપસ્યા અને આરાધના એમ ત્રણ શબ્દો વાપરેલા છે કે જે આ ત્રણ વસ્તુઓ છે એની સાધના બનેલી છે. ધ્યાન એટલે શું છે એમ કે છે તો ધ્યાન એટલે તમે આંતરિક રીતે એકાગ્ર થવાનો પ્રયત્ન કરો છો. સાધારણ રીતે આપણે બધા એકાગ્ર હોય છે બહારની વસ્તુઓ માટે, બહાર જે વસ્તુ દેખાતી હોય છે એના માટે આપણે એકાગ્ર થતા હોય છે અને આપણું એકાગ્રતાનું બિંદુ શિફ્ટ થતું હોય છે, ચલિત થતું હોય છે. એક ક્ષણ માટે એક વ્યક્તિ તરફ જોતા હોય ત્યારે ત્યાં એકાગ્ર હોય, તરત બીજી તરફ વ્યક્તિ તરફ ધ્યાન જાય ત્યાં એકાગ્ર થઈ જાય છે. પણ આ બહિર્મુખ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી, અંદરની બાજુ કેન્દ્રિત કરવી, વિરુદ્ધ બાજુ તદ્દન અંદરની બાજુ એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો એ ધ્યાનની પ્રક્રિયા છે. તમે આંતરિક એકાગ્રતામાં સ્થિર થાઓ છો, આને કહેવાય છે ધ્યાન. એના કારણે તમારી અંદર એક સૌમ્ય પ્રકાશ પ્રકટ થવા માંડે છે જે તમારો ચેતનાનો પ્રકાશ છે. અને પછી એ ચેતનાના પ્રકાશમાંથી એક પ્રકારનો સૌમ્ય આનંદ, પ્રસન્નતા પ્રકટ થતી હોય છે. તમે જો જોશો, તમે સાચા અર્થમાં અને સાચી પ્રક્રિયાથી જો ધ્યાન કરતા હશો તો ધ્યાન કર્યા પછી એક પ્રકારની આંતરિક પ્રસન્નતા પ્રકટ થાય છે. અંદરની અંદર એક શાંતિ, એક તૃપ્તિનો અનુભવ આવતો હોય તમને. એ જે શાંતિ અને તૃપ્તિ છે એ પ્રકારનો ભાવ નિર્માણ થતો હોય છે અને તમે પ્રયત્ન કરતા હો છો પછી જાણતા અજાણતા કે એ શાંતિ અને એ પ્રસન્નતા ટકી રહે એને અવરોધરૂપ થતા વસ્તુઓ તમે સાઈડમાં નાખવાનો પ્રયત્ન કરો છો, જેને આપણે પરિત્યાગ કરે છે. અને પરિત્યાગને કારણે પરિણામ સ્વરૂપ આપણી ચેતનામાં એક શક્તિ પેદા થાય છે, એક શક્તિને કહેવાય છે તપસ્યા. ધ્યાનમાંથી તમે તપસ્યામાં પ્રવેશ્યો છો, સમજી ગયા તમે? આ તબક્કા છે ધ્યાન, તપસ્યા. અને તપસ્યા કરતા કરતા પછી તમારી આંતરિક અનુભૂતિઓ વધારે જ્યારે ઊંડાણ પકડે છે ત્યારે તમને અંદર પ્રભુના સાકાર અથવા નિરાકાર જે તમારી સાધનાની પદ્ધતિ હોય એ પ્રકારનું તમારે દર્શન થાય છે. તમે જો કોઈ સાકાર પ્રભુનું ધ્યાન કરતા હોય, કૃષ્ણનું, ભગવાન શિવનું અથવા જે કોઈ પ્રભુનું ધ્યાન કરતા હો, પૂર્ણયોગમાં એ તફાવત નથી કે તમે આનું ધ્યાન કરો એટલે મહત્વનું, નાનું ધ્યાન કરો એવું કંઈ મહત્વ નથી. તમે ધ્યાન કરવું જોઈએ પહેલાં હું વસ્તુ. ઇટ ડઝ નોટ મેટર વિથ ફોર્મ ઓર વિધાઉટ ફોર્મ. શ્રી અરવિંદ એમ કહે છે કે જે તમને ઇઝીલી કરતા આવે એ કરો, વિચ ઇઝ ઇઝીએસ્ટ ટુ યુ, એ પ્રકારે. અને બીજું શું છે કે આપણે ત્યાં એક મૂળ આધ્યાત્મિક સિદ્ધાંત છે, કોઈ પણ પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરો એને દેવતા ન સમજતા એ પ્રત્યક્ષ પરમ પ્રભુ તરીકે સમજો. કારણ જેમ વિવેકાનંદ કહે છે એમ, સર્વદેવ નમસ્કારાહ કેશવમ પ્રતિગચ્છતિ, પરમ પ્રભુને જઈને જ મળે છે. નદી ક્યાંયથી પણ ઉગમ પામે, કયા પણ પ્રદેશમાંથી વહે, માખી ચૂકી વહે, પણ અંતે તો સાગરમાં ભળી જ જવાનું છે. ધ્યાન રાખો. એટલે આ પરમ પ્રભુ એ ભાવ તરીકે તમે ભરશો ને તો યુ આર ઓન ધ રાઈટ ટ્રેક, સમજી ગયા તમે? તો તમે સાચા માર્ગે તમે જાઓ છો. તો આ પ્રમાણે તમારી સાકાર પ્રભુની અથવા નિરાકાર પ્રભુની આરાધના શરૂ થાય છે. સાકાર પ્રભુ સાથે પણ તમે વાતો કરતા કરતા જે આંતરિક રીતે તમે એમના સાથે વિનિમય કરતા હો છો આંતરિક રીતે સંવાદ રસતા હો છો, તમારા ભાવો વ્યક્ત કરતા હોય છે, પ્રભુ પણ તમારી માટે કોઈ અમુક ભાવો વ્યક્ત કરતા હોય છે. આ જ એક ભાવમય અવસ્થામાં જે વાર્તાલાપ થતો હોય છે અથવા જે ભાવમય એકબીજાના સંવેદોને અનુભવતા હોય છે, એ સંવેદો છે એને કહેવાય છે આરાધના. એ છે આરાધના. તો સાધનામાં આ ત્રણ જે પ્રક્રિયા વર્ણવી છે, અભિપ્સા, પરિત્યાગ અને સમર્પણ, એને કારણે ત્રણ અવસ્થાઓ સર્જાય છે. અભિપ્સાને કારણે તમે ધ્યાનમાં પ્રવેશો છો, પરિત્યાગના કારણે તમે તપસ્યા કરવાની શરૂઆત કરી દો છો. સમજી શકો છો તમે મને પ્લીઝ? બરાબર. તો આ પરિત્યાગના કારણે તમે તપસ્યા કરવાની શરૂઆત કરી દો છો અને તમે જ્યારે પ્રભુને સમર્પણ કરો છો ત્યારે તમે એની આરાધનાની શરૂઆત કરી દો છો. આ ત્રણ અવસ્થા, સાધનાના આ ત્રણ ભાગ શ્રી અરવિંદે કયા છે? લેટર્સ ઓફ યોગ, યોગ વિશે પત્રો, ભાગ બેમાં ઇંગ્લિશ એડિશન 541માં પેજ ઉપર એક સ્ટેટમેન્ટ આપ્યું છે શ્રી અરવિંદે, એ તમને વાંચી સંભળાવું છું. મેં જે કહ્યું એનો, સાધના ઇઝ પ્રેક્ટિસ ઓફ યોગ. સાધના ઇઝ પ્રેક્ટિસ ઓફ યોગ. આપણે જે યોગ સમજ્યા અત્યાર સુધી કે યોગ શું છે, એને તમે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો એટલે તમારી સાધના શરૂ થાય છે. જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો એ સાધના. સાધના ઇઝ પ્રેક્ટિસ ઓફ યોગ. તપસ્યા ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ વિલ ટુ ગેટ ધ રિઝલ્ટ ઓફ સાધના એન્ડ ટુ કોન્કર ધ લોઅર નેચર. આ જે નિમ્ન સ્વભાવમાંથી જે અવધાનો, અવરોધો નિર્માણ થતા હોય છે એ જીતી લેવા અને અંદરથી જે આંતરિક પ્રસન્નતા, સુખ અને આનંદ પ્રાપ્ત થતો હોય છે એમાં જ એકાગ્ર રહેવાનો પ્રયત્ન કરવો એ પરિત્યાગ છે. સમજી ગયા? ધેટ ઇઝ તપસ્યા. ધ્યાન ઇઝ ઇનર કોન્સન્ટ્રેશન ઓફ ધ કોન્શિયસનેસ. તમારી ચેતનાને આંતરિક રીતે એકાગ્ર કરવું એ ધ્યાન છે. આરાધના ઇઝ વર્શિપ ઓફ ધ ડિવાઇન. જે પરમ પ્રભુ છે, જે એને તમે તમે પૂજન કરતા હો છો, ભક્તિભાવ, તો સમર્પણ ભાવ તમારો પ્રકટ થતો હોય છે પૂજન દ્વારા. ડિવાઇન લવ, સેલ્ફ સરેન્ડર, એસ્પિરેશન ટુ ધ ડિવાઇન, કોલિંગ ધ નેમ ઓર પ્રેયર. તમે એના પછી કોઈ નામ ઉચ્ચાર કરતા હો, તમે એમની માટે કંઈ પ્રાર્થના કરતા હો, અથવા તમે એના પર તમારામાંથી એક પ્રેમનો ધોધ, એક પ્રેમનો પ્રવાહ, સમર્પણનો ભાવ એમના તરફ પ્રતિ જતો હોય, દેટ ઇઝ આરાધના. સમજી ગયા? છેલ્લું વાક્ય, ધ્યાન, તપસ્યા એન્ડ આરાધના આર ઓલ પાર્ટસ ઓફ સાધના. સમજી ગયા? ધ્યાન, તપસ્યા એન્ડ આરાધના આર ઓલ પાર્ટસ ઓફ સાધના. આ પ્રકારની આપણે સાધના કરવાની છે. હવે આ જે સાધના આપણે કરતા હોઈએ છીએ પૂર્ણ યોગની, ત્યારે ઘણી વખત આપણને પ્રશ્ન નિર્માણ થાય છે કે આ તો બધા જ જણા કરતા હોય છે, દરેક સંપ્રદાયમાં આ જ પદ્ધતિ છે, આમાં નવું શું છે? બધે ઠેકાણે આરાધના કરે છે, ત્યાં તપસ્યાએ કીધું છે કે તે આપણે જેને કહીએ વૈરાગ્ય કહે છે, એને શબ્દો વાપરે છે કે તમે વૈરાગ્ય પ્રાપ્ત કરવું જોઈએ. તો પછી આપણા પૂર્ણ યોગમાં અને એમાં તફાવત શું છે? એમાં શ્રી અરવિંદ એમ કહે છે કે એનો એક તફાવત એ છે કે મારો જે યોગ છે ઇટ ઇઝ નોટ એ બ્રાન્ડ ન્યૂ, ઇટ ઇઝ નોટ એ બ્રાન્ડ ન્યૂ. તો શું છે એમાં? તો એમાં મેં બધા યોગોનો અભ્યાસ કરીને જે સાર તત્વ, દરેક યોગનો જે મુખ્ય સાર તત્વ છે એને સમાવી લઈને પૂર્ણતા લેવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી અરવિંદનો સ્ટેટમેન્ટ છે ઓન હિમસેલ્ફ, પોતાના વિશે જે શ્રી અરવિંદે લખેલું છે એમાં પેજ 108 ઉપર એમને સ્ટેટમેન્ટ આપેલું છે. આ હેવ નેવર સેડ દેટ માય યોગ વોઝ સમથિંગ બ્રાન્ડ ન્યૂ. બ્રાન્ડ ન્યૂ છે, આવી વસ્તુ કોઈમાં નથી જ, કોઈ સંપ્રદાયમાં એવું એમનું કહેવું જ નથી જરાય. બ્રાન્ડ ન્યૂ ઇન ઓલ ઇટ્સ એલિમેન્ટ્સ, બધા જ પ્રકારના જે સત્વો તે સિદ્ધાંતો છે એમાં તદ્દન બ્રાન્ડ ન્યૂ છે એવું નથી. અમુક સિદ્ધાંતો એમણે પોતે કબૂલ કર્યું છે કે વેદોમાંના વ્યક્તિગત સ્વરૂપમાંના તત્વોનું એનાલિસિસ એના ફોર્મેશન, પંચકોષો, આ બધી કલ્પનાઓ વેદોમાંથી એમણે લીધેલી છે, એ એક્સેપ્ટ કે મેં સ્વીકારેલ છે. આઈ હેવ કોલ્ડ ઇટ ધ ઇન્ટેગ્રલ યોગ એન્ડ દેટ મીન્સ દેટ ઇટ ટેક્સ અપ ધ ઇસેન્સ એન્ડ મેની પ્રોસેસીસ ઓફ ધ ઓલ્ડ યોગાઝ. મેં એને ઇન્ટેગ્રલ યોગ કીધો છે, સમન્વયાત્મક યોગ કહ્યો છે, અને એનો અર્થ, સમન્વયનો અર્થ એ છે કે જૂની વસ્તુઓ પણ જે સારી છે એ આપણે લેવી છે, એ સ્વીકારવાના છે. આપણે વી શુડ બી ઓપન ફોર દેટ, અને બધું સ્વીકારીને અને પછી ઇસેન્સમાં લઈને એ પ્રમાણે. દાખલા તરીકે આપણે કરીએ છીએ કે એક હઠયોગની પ્રક્રિયા છે કે એ લોકો શરીરને શુદ્ધ કરવા માટે નેતી અને ધોતી કરતા હોય છે, એમની પ્રક્રિયા છે. કે એક ચીથરું હોય, લગભગ 30-40 ફૂટનું ચીથરું હોય છે, ઝીણું રેશમનું, એ ગળી ગળીને પેટમાં જઠરમાં નાખે છે અને પછી જઠરને હલાવ્યા કરે છે, શ્વાસોશ્વાસ મોટો મોટો કરીને, અને પછી ધીમે ધીમે ખેંચી લે છે. આ પ્રક્રિયા શું છે? આ માટલો જેમ આપણે વિછળીએ છીએ એ રીતે વિછળવાની પ્રક્રિયા છે. તો આપણે એ જુદી રીતે કરી શકીએ છીએ કે એના માટે ચિત્રું ગળવાની જરૂર નહીં આજના જમાનામાં. સમજી ગયા તમે? વિશેષ શું છે કે હઠયોગનો પ્રિન્સિપલ એ છે એમાં કે તમારું જઠર શુદ્ધ હોવો જોઈએ. એમાં પહેલાં અમે આપણે જે અત્યારે જમતા હોય એ પહેલાંનું પાછળ પહેલાં જે જમેલા હોય છે એના અંશ એમાં રહેવાના જોઈએ, જેથી પોઈઝનિંગ થાય, એ એ પ્રક્રિયા છે. તો એના માટે તમે જુદી પ્રક્રિયા કરી શકો છો તમે, એમાં કાંઈ નહીં. આજે એવી રીતે કહે છે, અમને જે શીખવતા હતા એમ શીખવતા હતા કે તમે ખૂબ પાણી પી લ્યો અને પછી મોટે મોટે શ્વાસોશ્વાસ કરો એટલે જઠર પોતાને મળે બોલવા કરશે, પછી પોતાને મળે આંતરડામાં પાણી ચાલ્યું છે. એ માટલા ધોવાની જ વસ્તુ છે ને, માટલા વિછળવાની જ વસ્તુ છે, એ તમે કરી શકો છો. એટલે ધોતી કર્યા વગર પણ એના પરિણામો તમે લઈ શકો છો. ધીસ ઇઝ ટુ ટેકિંગ ઇન એસેન્સ. જૂની જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ વાપરવી જોઈએ એવું નથી. તો આ પ્રકારે ઇસેન્સમાં વસ્તુ તમે લઈ લો તમે, તો ઇન્ટેગ્રલ યોગ એન્ડ દેટ મીન્સ દેટ ઇટ ટેક્સ અપ ધ ઇસેન્સ એન્ડ મેની પ્રોસેસ ઓફ ધ ઓલ્ડ યોગાઝ. ઇટ્સ ન્યુનેસ, એનું જે નાવીન્ય છે, વિશેષતા છે જે, એ શું છે? ઇટ્સ ન્યુનેસ ઇઝ ઇન ઇટ્સ એમ, એનું જે ધ્યેય છે એમાં વિશેષતા છે. મૂળ ધ્યેય શું છે? આપણું ધ્યેય છે કે આપણી પ્રકૃતિને દિવ્ય કરવી, એનું રૂપાંતર કરવું, જેથી પ્રભુ એ આપણી પ્રકૃતિ દ્વારા એને કરણ બનાવીને પોતાનું કાર્ય કરી શકે. આપણું ધ્યેય એ છે કે તમે પ્રભુના કાર્યનું નિમિત્ત બનવાનું છે, કરણ બનવાનું છે, અને કરણ પ્રભુને સોંપતા પહેલાં ખૂબ શુદ્ધ રૂપાંતરિત એ પ્રકારનું કરણ કરીને પ્રભુને અર્પણ કરી દેવું. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન, આનો અર્થ આ છે. બીજામાં કેવું છે કે તમને એક વખત સમાધિ પ્રાપ્ત થઈ જાય, મોક્ષ પ્રાપ્તિ થઈ જાય, વાત પતી ગઈ, મારે દુનિયા સાથે કંઈક છેડો ફાડી રાખે, મેં દુનિયા જાણે, દુનિયાનું કામ જાણે, ભાગ્ય જાણે, આઈ એમ નોટ કન્સર્ન વિથ ઇટ, એ પ્રકારનો ભાવ નથી આપણો. આપણો ભાવ એવો છે કે પ્રભુને તો જગત દ્વારા પ્રકટ થવું છે અને મારી દ્વારા પ્રકટ થવું છે, એ તો હું એક જગતનો અંશ છું, એટલે મારી દ્વારા જે રૂપાંતરની પ્રક્રિયા ચાલી રહી છે ઇટ ઇઝ એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ કોસ્મિક પ્રોસેસ, જે વૈશ્વિક દિવ્યીકરણની, વૈશ્વિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલી રહી છે. એ વૈશ્વિક ઉત્ક્રાંતિનો પ્રક્રિયાનો એક નાનોકડો પ્રવાહ આપણામાં કાર્ય કરી રહ્યો છે. આપણે તો એના અંશ છીએ, એક પાર્ટ છીએ આપણે. સમજી ગયા તમે? આપણી સાધના એ શ્રી અરવિંદ એમ કહે છે કે હું માનવતાને ખાતર સાધના કરી રહ્યો છું. એનો અર્થ આ છે કે આપણે સમગ્ર વિશ્વ જે ઉત્ક્રાંત થઈ રહ્યો છે, જેની દ્વારા પ્રભુ ધીમે ધીમે પ્રકટ થઈ રહ્યા છે, સમગ્ર સૃષ્ટિ દ્વારા પ્રકટ થઈ રહ્યા છે, એ પ્રક્રિયામાં આપણે એક સાધન બની રહેવું, પ્રભુના એક નિમિત્ત બને, પ્રભુનું સાધન બની રહ્યું, આ ધ્યેય છે. અને આવું ધ્યેય બીજા સંપ્રદાયમાં નથી. અમુક ઠેકાણે મોક્ષ તમે પ્રાપ્ત થઈ જાય, વાત પતી જાય. અમુક ઠેકાણે એવું છે કે તમને પ્રભુના દર્શન થઈ જાય, વાત પતી જાય, પછી આગળ જવાની જરૂર નથી, એવું નથી. આપણે આપણો અલ્ટિમેટ એમ આ છે કે વૈશ્વિક પ્રક્રિયામાં આપણે સહભાગી થવું જોઈએ. આપણે બધા જન્મ્યા છીએ, આપણા માટે પ્રભુએ સંકલ્પ કર્યો છે, અને એ સંકલ્પ આપણા જન્મોજન્મો માટેનો સંકલ્પ છે. જે વખતે આપણે પહેલો જન્મ લીધો હશે એ વખતે સંકલ્પ નિર્માણ થયો હશે, એ હજી ચાલુ છે. અને એ સંકલ્પમાં એ નિશ્ચિત છે કે જે વૈશ્વિક પ્રક્રિયા વૈશ્વિક રૂપાંતરની જે પ્રક્રિયા ચાલે છે એમાં તમારે કેવી રીતે સહભાગી થવું છે, દેટ ઇઝ યુઅર સ્વધર્મ. એ તમારો સ્વધર્મ છે. સ્વધર્મે નિધનમ શ્રેયા, આપણા પોતાનો જે આંતરિક ધર્મ છે એ પ્રભુએ મારા માટે જે નક્કી કરેલો છે એ પ્રમાણે જીવવું, એ પ્રમાણે જ વર્તવું, એ જ પ્રકારે અનુભવવું, એ મારો સ્વધર્મ છે. એ ધર્મ પ્રમાણે આપણે કરવું જોઈએ. બીજાની કાર્બન કોપી આપણે થવાની જરૂર નથી. આપણે કોઈના ગુલામ થવાનું નથી. આપણો જે આંતરિક સ્વધર્મ છે અને એને કહે છે નિયતમ કર્મ. ગીતા એને કહે છે નિયતમ કર્મ. તારા માટે જે નક્કી કરેલું કર્મ છે પ્રભુએ તે નહીં, પ્રભુએ જે કાર્ય નક્કી કરેલું છે એ કાર્ય તારે કરવાનું છે. આનો જવાબ પણ આગળ આવશે કે આ આ સમજવું કેવી રીતે કે મારો સ્વધર્મ શું છે. આનો જવાબ પણ હું આપી રહ્યો છું આગળ તમને. તો આ છે, આ વિશેષતા છે આપણે પૂર્ણયોગની, અને એના માટે પૂર્ણયોગ કરવાનો છે. અને પૂર્ણયોગની બીજી વિશેષતા એ છે કે આપણા યોગમાં બહાર કોઈ વસ્તુ દેખાતી નથી. બહાર તમે જેવી રીતે જીવો છો એ રીતે જીવો છો. જે રીતે સંસારમાં તમારી જે સ્થિતિ છે આજે, પિતા તરીકે, પત્ની તરીકે, બાપુજી તરીકે, બા તરીકે, પુત્ર તરીકે, સગા સંબંધી તરીકે, જે એ જ પોઝિશનમાં તમે રહ્યો છો એમાં કાંઈ નહીં. પરંતુ તમારા કુટુંબીઓ પ્રત્યે જોવાનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. બધા તરફનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. પત્ની એ હવે પત્ની તરીકે જ દેખાતી નથી, એની દ્વારા આવિર્ભાવ પામતા પ્રભુ પણ દેખાવા માંડે છે. યાજ્ઞવલ્કે એક કીધું છે કે તું પત્ની પર પ્રેમ કરે છે પત્ની માટે નહીં, પણ એના રહેલા આત્મા માટે તું પ્રેમ કરતો હોય છે. આ વાસ્તવિકતા આ છે. તો આ રીતે આપણે આપણા યોગમાં બાહ્ય કોઈ નથી, કોઈ સિમ્બોલ નથી. આપણું સિમ્બોલ નથી એટલે અમુક પ્રકારનો ચાંદલો કરવો જોઈએ, અમુક પ્રકારના રંગના કપડાં પહેરવા જોઈએ, અમુક પ્રકારની માળા પહેરવી જોઈએ. નથિંગ ઇઝ લાઈક દેટ. તમે સર્વસામાન્ય માણસ તરીકે રહી શકો છો અને તત્સતા આંતરિક રીતે તમે દિવ્ય પુરુષ રહી શકો છો. આંતરિક રીતે તમે કેટલી પણ ઉચ્ચ અવસ્થામાં હો, પણ બાહ્ય વર્તમાં તમે એકદમ સર્વસામાન્ય માણસની જેમ જ વર્તવું જોઈએ. બી એ વેરી નોર્મલ પર્સન, વેરી નોર્મલ પર્સન, સર્વસામાન્ય માણસની જેમ જ. આ પ્રકારે રહેવું છે. આ ખાસ વિશેષતાઓ છે આપણી પૂર્ણયોગની. તો આ વિશેષતાઓને કારણે આ પૂર્ણયોગ જુદો પડે છે. એક એમ્સ, બીજું સ્ટેન્ડ પોઈન્ટ, એની જે ભૂમિકા છે જીવન તરફની એ પણ એવી જ છે. બીજા બધા સંપ્રદાયોમાં અથવા યોગોમાં શું છે કે આપણા જીવનના જે વિવિધ પાસાઓ છે, આર્થિક પાસું, શૈક્ષણિક પાસું, સામાજિક પાસું, ધાર્મિક પાસું, રાજકીય પાસું, આનો કોઈ વિચાર કરેલો કરતા નથી એ લોકો. નહીં, એ સાથે અમારો કોઈ સંબંધ નથી. પરંતુ આપણે આ પૂર્ણયોગની ચેતના છે, જે પ્રભુની ચેતના છે, આ દરેક ક્ષેત્રમાં એ સ્થિર થવી જોઈએ. અને એની દ્વારા જે પ્રકારનું એ ફિલ્ડમાં, એ ક્ષેત્રમાં જે કંઈ રચના નવી થવી જોઈએ, એ રચના થવી જોઈએ એનો આગ્રહ છે આપણો. આર્થિક ક્ષેત્રમાં પણ પ્રભુની ચેતના સ્થિર થાય. જો એકાદા ફેક્ટરીનો માલિક પૂર્ણયોગી હશે તો એનું પોતાના લેબર્સ તરફ, મજૂરો તરફ જોવાની દૃષ્ટિ જુદી હશે, એનું વર્તન જુદું હશે, એનું એડમિનિસ્ટ્રેશન જુદું હશે, એના ભાવો જુદા હશે. ત્યાં યુનિયનનું કામ નહીં પડે. સમજી ગયા તમે? ત્યાં યુનિયનનું કામ નહીં પડે. એક આર્થિક ક્ષેત્રમાં પણ એક એક તદ્દન રિવોલ્યુશનરી, ક્રાંતિકારક ફેરફાર આધ્યાત્મિક ચેતનાના આધારે કરવાનો પ્રયત્ન આપણો છે. ઇટ ઇઝ નોટ નેગ્લેક્ટેડ. એવું રાજકીય છે પણ છે. અર્થાત શ્રી અરવિંદે કીધું છે, માતાજીએ પણ કીધું છે કે આર્થિક ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્ર એ છેલ્લા ક્ષેત્ર રહેવાના છે, બાકી બધા બદલાઈ જશે. પણ આ બે બહુ ડિફિકલ્ટ છે કરવા. એનું કારણ છે, વધારે વધારે જેને કહેવાય કે જેમનો અહંકાર બહુ જોરદાર છે એવા જ લોકો આ બે ક્ષેત્રમાં વધારે હોય છે. રાજકારણ અને આર્થિક કારણ, મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વગેરે તમે જુઓ, અહંકારના પુતળા હોય છે એ લોકો. એટલે એમના અહંકાર ભાંગવો એ તો બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે છેલ્લે ઓગળવાના છે, અત્યારે ઓગળવાના નથી આ. પણ બીજા ક્ષેત્રો છે, શૈક્ષણિક ક્ષેત્ર છે, આધ્યાત્મિક ક્ષેત્ર છે, જે જુદા જુદા ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર છે, આમાં ધીમે ધીમે ચેન્જીસ શરૂઆતમાં આવશે. અને એના કારણે ધીમે ધીમે પછી રાજકીય ક્ષેત્ર પણ બદલાશે, આર્થિક ક્ષેત્ર પણ બદલાશે. આપણા માટે તો હોલ લાઈફ ઇઝ યોગનો બીજો અર્થ આ છે કે જીવનના દરેક પાસામાં પૂર્ણ યોગને આપણે એપ્લાય કરવાનો છે, દરેક ક્ષેત્રમાં એ લઈ જવાનો છે. આપણે પણ એ કરવાનું છે. ધ્યાન રાખજો, તમે વ્યક્તિગત સાધના કરતા હો તો તમારી આર્થિક જે કંઈ તમારું જીવન હોય છે એમાં તમે ખૂબ જ પ્રામાણિક આપણે રહેવું જોઈએ, સદ્ભાવનાથી રહેવું જોઈએ. વેપાર કરતા હો તો કાયમ રિઝનેબલ પ્રોફિટ લઈને જ તમે કરવું જોઈએ. આ આ વસ્તુઓ છે તમારે, જો તમારે પૂર્ણયોગી થવું હોય તો આ કરવું યોગ્ય છે. માતાજીએ એક વખત એક દાખલો છે, એમણે એક વસ્તુ કઈ પ્રોડક્ટ કરેલી અને એનો ભાવ નક્કી કરેલો એ વખતે, પછી એ કહી કે રો મટીરિયલનો ભાવ ઘટી ગયો તો માતાજીએ તરત કીધું આના ભાવ પ્રમાણમાં ઘટાડી દો. સમજી ગયા તમે? આ પ્રામાણિકતા છે, આર્થિક ક્ષેત્રમાંની પણ આ પ્રામાણિકતા છે. તો આ રીતે તમે બહુ ફ્રેન્ક છે, જેને કહેવાય તમે એકદમ ખુલ્લાપણાથી બધી વસ્તુ કરવી જોઈએ તમારે. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે તમે પ્રોફિટ કેટલો લઈ શકો વધારે વધારે. તમે જોશો કે જ્યારે ચોપડાનું પૂજન કરતા હવે ત્યારે એક લખી છે, શ્રી સવા, અત્યારે જે મારે સંપત્તિ છે એ આવતા દિવાળીએ સવા ગણી થવી જોઈએ, મેક્સિમમ પ્રોફિટ. 25% કરતાં વધારે તમે પ્રોફિટ ન લઈ શકો. શ્રી સવાનો અર્થ એ છે, આપણે શ્રી સવા લખીએ છીએ પણ ડુ વી ફોલો ઇટ? આપણે અનુસરીએ છીએ? હા, આપણે છે. અને આ કરતાં પણ વધારે મનુસ્મૃતિ તો એમ કહ્યું છે કે આના કરતાં વધારે પ્રોફિટ થઈ જાય તમારાથી તો વૃદ્ધમ તીર્થેશુ નિક્ષિપેત, વધારે પૈસા મળ્યા હોય તો તીર્થક્ષેત્રમાં જઈને વાપરી નાખો. એક જણે મને કીધેલું કે વૃદ્ધમ તીર્થેશુ નિક્ષિપેત એનો અર્થ એમ છે કે ઘરડા માણસોને તમે તીર્થયાત્રામાં જઈને મૂકી આવો, ઘરમાં ને ટક ટક નહીં મને જોઈએ. અરે મેં કીધું ના ભાઈ, એવો કોઈ અર્થ નથી આ. એનો અર્થ એમ છે કે તમારે વધારે કમાણી હોય તો તમે ત્યાં જઈને નાખો. લોકો પોતાના મન પ્રમાણે અર્થ લેતા હોય છે, જે વૃદ્ધમ તીર્થેશુ નિક્ષિપેત એવા અર્થો છે. તો આ પ્રમાણે તમે આર્થિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં પણ પ્રમાણિક રહેવું છે. જે કંઈ ક્ષેત્રમાં તમે ચૂંટાઈ આવ્યા હો, જેને તમે પ્રતિનિધિત્વ કરતા હો, જે સંસ્થામાં તમે પ્રતિનિધિત્વ કરતા હો, જે કુટુંબનું તમે પ્રતિનિધિત્વ કરતા હો, ધ્યાન રાખો કે એના પ્રત્યેક સભાસદને પૂર્ણ ન્યાય મળવો જોઈએ, પૂર્ણ સંતોષ મળવો જોઈએ. દેટ ઇઝ યોર ડ્યુટી. જ્યારે તમે એક કોઈને પ્રતિનિધિત્વ કરતા હો છો ત્યારે તમારે કરવું જ જોઈએ. તમે શેરીમાં રહેતા હો છો તો શેરીનું ભલું પણ જોવું જોઈએ. તમે આપણે કુટુંબમાં રહેતા હોય તો કુટુંબનું ભલું જોવું જોઈએ તમારે. તમે ગામમાં રહેતા હો તો ગામનું પણ ભલું જોવું જોઈએ. આ બધા ક્ષેત્રમાં તમારો કાંઈ કાંઈ વિનિયોગ તમારો હોવો જોઈએ, તો પૂર્ણયોગ તમે કરી શકશો. સમજી ગયા? હા, હા, તમારું સામાજિક જીવનમાં પણ પૂર્ણયોગ છે, આર્થિક જીવનમાં પણ પૂર્ણયોગ છે, એવી રીતે રાજકીય જીવનમાં પણ પૂર્ણયોગ છે. દરેક જીવનના ઓલ વોક્સ ઓફ લાઈફ, જીવનના દરેક ક્ષેત્રમાં તમારે પૂર્ણયોગને એપ્લાય કરવાનો છે. ધીસ ઇઝ અવર સ્ટેન્ડ પોઈન્ટ. સમજી ગયા? આ સ્ટેન્ડ પોઈન્ટ એમ બાબતમાં પણ આપણે જુદા પડીએ છીએ, સ્ટેન્ડ પોઈન્ટમાં જુદા પડે છે. અને ત્રીજું, એન્ડ ધ ટોટાલિટી ઓફ ઇટ્સ મેથડ. અને એના માટે જે આપણે પદ્ધતિ વાપરીએ છીએ એ આપણા સ્વરૂપમાં પ્રભુએ વિશ્વ પ્રકૃતિએ જે કંઈ તત્વો આપેલા છે બધા તત્વોને આપણે વાપરીએ, ટોટાલિટી ઓફ મેથડ. આપણે મનનો પણ ઉપયોગ કરીએ છીએ, પ્રાણનો પણ ઉપયોગ કરીએ છીએ, શરીરનો પણ ઉપયોગ કરીએ છીએ. એના માટે આપણા વિચારો પણ એ તરફ વાળીએ છીએ. આપણે મનનો ઉપયોગ કરવો એટલે આપણા વિચારો પણ તરત એ તરફ જ વહેવા જોઈએ કે એના માટે આપણે શું કરવું જોઈએ. આપણી ભાવનાઓ પણ એ તરફ વહેવું જોઈએ અને આપણા કર્મો પણ એ પ્રમાણે પ્રકટ થવા જોઈએ. આપણા કર્મો દ્વારા, આપણી આંતરિક ભાવનાઓ દ્વારા અને આપણા વિચારો દ્વારા પણ આપણે આ કરવું જોઈએ. માતાજી એમ કહ્યું છે કે પૂર્ણયોગી સાચો એ છે કે કોઈ વખત ભૂલે ચૂકે મશ્કરીમાં પણ દિવ્યતા વિરોધી કોઈ આંદોલન નિર્માણ કરવો નહીં, ખોટો એવો વિચાર કરવો નહીં, એવી કોઈ ભાવના વ્યક્ત કરો નહીં, એવું કોઈ કર્મ કરો નહીં. એટલે આ પૂર્ણયોગ છે. તો આ રીતે આપણો પૂર્ણયોગ જુદો થાય છે. હવે પૂર્ણયોગનો જે અતિશય કેન્દ્રીય વિચાર છે, મુખ્ય વિષય છે, વિચાર છે, એ શું છે? એ છે રૂપાંતરની પ્રક્રિયા, ટ્રાન્સફોર્મેશન. આપણે આપણા મન પર અત્યારે હાલના અવસ્થામાં મન, પ્રાણ અને શરીર ત્રણેય ઉપર અવચેતન અને અચેતનનું રાજ છે. ભૂતકાળના કર્મોના સંસ્કારો છે એ અનુસાર આપણો સ્વભાવ ઘડાયેલો છે, અને સ્વભાવ અનુસાર આપણે મન વાપરીએ છીએ, સ્વભાવ અનુસાર આપણે પ્રાણ ભાવનાઓ વ્યક્ત કરીએ છીએ, અને સ્વભાવ અનુસાર કર્મ કરતા હોય છે. તો આ રીતે પહેલી વ્યવસ્થા આમાં છે કે આપણો સ્વભાવ આપણે બદલી શકીએ છીએ, એ પ્રકારનો તમારે ભાવ નિર્માણ કરવો પડશે. એવું નથી, ઘણી ઠેકાણે એવું વાક્ય હોય છે કે સ્વભાવ, જન્મજાત સ્વભાવ બદલાવો શક્ય નથી, એવા વિધાનો હોય છે ઘણી ઠેકાણે. સ્વજાતિ દુરતિક્રમાહ, પંચતંત્રમાં વાક્ય છે, સ્વજાતિ દુરતિક્રમાહ, તમે પોતાની જાતિને પોતાનો સ્વભાવ બદલી શકતા નથી, એવો ને એવો જ રહે છે. અને કથા આપેલી છે એના માટે નાનકડી, કે એક રાજા કંઈ શિકાર કરવા નીકળ્યો ત્યારે એક ભિકારણ ભીખ માગતી હતી, ખૂબ જ સુંદર હતી. રાજા મોહી પડ્યો અને ભિકારણને લાવી લગ્ન કર્યા, રાણી બનાવી. પણ ભિકારણ એમ કે હું તમારા સાથે નહીં જમી શકું, મને એકાંતમાં જમવું ફાવશે. તો કે ભલે તમારી ઈચ્છા. તો બધું પોતે પીરસેલી થાળી પોતાના રૂમમાં લઈ જતી, દરવાજો બંધ કરી દીને પછી જમતી. રાજાને વિચાર આવ્યો, આ શું હશે, આનું કારણ શું, આટલું રહસ્ય શું? એ શું કરતી હતી? ગોખલામાં થાળી મૂકી દીધી હતી અને માગતી હતી, હે માં મને એક ટુકડો આપો ને, હે માં થોડીક ભીખ આપો ને, હું ભૂખી છું, બે દિવસથી ભૂખી છું, થોડુંક તો કંઈ બટકું આપો, એમ બોલે અને પછી થાળી લઈને જમે. એના સિવાય એને પચતું નહોતું, એના સિવાય એને ગમતું નહોતું. આ સ્વજાથી દુરતિક્રમા, હા, આનો એક દાખલા તરીકે આપેલું છે આ વસ્તુ, એટલે નાના બાળકોને સમજાવવા માટે. આપણે એવું માનતા નથી, આપણે ના, તમે જો ખરેખર સાધના કરવાની શરૂઆત કરશો તો તમારો સ્વભાવ બદલાશે, બદલાશે ને બદલાશે. આપણો સ્વભાવ છે એ આપણા ટેવના કારણે છે, અને ટેવ બદલી શકાય છે, ધીમે ધીમે ટેવ બદલી શકાય છે. ટેવ જેમ બદલી શકાય છે એ પ્રકાર તમે આપણો સ્વભાવ પણ બદલી શકો છો. એટલે પહેલાં આ મૂળ સિદ્ધાંતથી આપણે આગળ વધવાનું છે કે આપણા જે કંઈ મન અશુદ્ધ હશે, પ્રાણ અશુદ્ધ હશે, શારીરિક તત્વ અશુદ્ધ હશે, અશુદ્ધ હશે આ ક્ષણે, પણ એ શુદ્ધ કરી શકાય છે. શુદ્ધ કરી શકાય છે એટલું જ નહીં, એ દિવ્ય પણ કરી શકાય છે, પ્રકાશમય પણ કરી શકાય છે. આ પ્રકારે આપણી ભાવના પહેલાં આત્મવિશ્વાસથી વધવું જોઈએ, અને પછી આપણે રૂપાંતરની પ્રક્રિયા કરવી જોઈએ. આ રૂપાંતરની જે પદ્ધતિ છે એ બાબતમાં માતાજીએ માતૃવાણી ભાગ 11માં પૃષ્ઠ 63 ઉપર એક સ્ટેટમેન્ટ આપેલું છે. એવું છે, રૂપાંતરમાં 3 પદ્ધતિઓ વાપરવામાં આવે છે. આ ખૂબ મહત્વનો ભાગ છે, ખૂબ શાંતિથી, ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ આ સાધનાનો ભાગ આવી રહ્યો છે અને વધારે આપણે ઊંડાણમાં જઈ રહ્યા છીએ. રૂપાંતરમાં 3 પદ્ધતિઓ સંયુક્ત રીતે વપરાય છે, આધ્યાત્મિક, ગૂઢ વિદ્યાની અને વૈજ્ઞાનિક. આ 3 પદ્ધતિઓ માતાજીએ વાપરવાની કીધી છે, આધ્યાત્મિક, ગૂઢ વિદ્યાની અને વૈજ્ઞાનિક. આ પૈકી આધ્યાત્મિક પદ્ધતિ પાયાની છે, આ પૈકી જે આધ્યાત્મિક પદ્ધતિ છે તે પાયાની છે. આધ્યાત્મિક પદ્ધતિ પાયો છે, અને આધ્યાત્મિક પદ્ધતિમાં જે આપણે પ્રકાશની ધારણા કરીએ છીએ, પ્રકાશનું ધ્યાન કરે છે, એનો ઉપયોગ પ્રકાશને સંકલ્પ બળે કેવી રીતે બીજી તરફ કામે લગાડવાનો, એ જે વિધિ છે એ ગૂઢ વિદ્યાની પ્રક્રિયા છે. સમજી ગયા તમે? પ્રકાશને પહેલાં ફક્ત તમે ધ્યાનથી કરવાનો છે. હવે જે આધ્યાત્મિક પ્રગતિ છે એ બાબતમાં માતાજીએ પ્રાર્થના અને ધ્યાનમાં એક સ્ટેટમેન્ટ આપેલું છે. એમની પ્રાર્થના અને ધ્યાનમાં પ્રાર્થના છે 23:3-14 પ્રાર્થના છે, 23:3-14 પ્રાર્થના છે, અને ગુજરાતી ભાષાંતર છે. એમાં પૃષ્ઠ 80 પેજ ઉપર આ હું વાંચવાનું છું, ફકરો છે, બહુ ધ્યાનથી સાંભળો. ધ્યાન કેમ કરવાની એની આ પ્રક્રિયા છે. પૃથ્વી ઉપર પરમ ચેતનાના આવિર્ભાવની ક્રિયાને વધુમાં વધુ સરળ રીતે કરી આપવાનો માત્ર એક જ ઈલાજ છે, પૃથ્વી ઉપર પરમ ચેતનાના આવિર્ભાવની ક્રિયાને વધુમાં વધુ સરળ રીતે કરવાનો એક જ ઉપાય છે. આપણા પૂર્ણયોગનું ધ્યેય છે પરમ પ્રભુને ભૌતિક તળે ભૌતિક જીવન દ્વારા પ્રકટ કરવો, આપણું ધ્યેય જ છે, આપણા ઉદ્દેશક છે. એના માટે જ માતાજી વાત કરી, પૃથ્વી ઉપર પરમ ચેતનાના આવિર્ભાવની ક્રિયાને વધુમાં વધુ સરળ રીતે કરવાનો માત્ર એક જ ઈલાજ છે. આ એક જ ઈલાજ છે, ધ્યાન રાખજો. અને તે એ કે અમારી કલ્પના જે ઉચ્ચમાં ઉચ્ચ અને શુદ્ધમાં શુદ્ધ પ્રકાશની કલ્પના કરી શકે તેની સાથે અમારાથી બને તેટલા સંપૂર્ણ ભાવે એકતા કરી લઈએ. શું છે જુઓ, પહેલાં અમારી કલ્પના જે ઉચ્ચમાં ઉચ્ચ અને શુદ્ધમાં શુદ્ધ પ્રકાશની કલ્પના કરે, તમારે કલ્પના કરવાની છે. આનો જવાબ પછી હું આપીશ કે કલ્પના એ શું છે, કારણ માતાજીને પણ ઘણી વખત ટીકા કરવામાં આવતી કે આ તમે ફક્ત લોકોને સપનો બતાડવાના પ્રયત્ન કરી રહ્યા છો, બાકી તમારે કંઈ વાસ્તવિકતા નથી, એવી ટીકા થયેલી છે માતાજી પર. તો જુઓ, અમારી કલ્પના જે ઉચ્ચમાં ઉચ્ચ અને શુદ્ધમાં શુદ્ધ પ્રકાશની કલ્પના કરે, ઉચ્ચમાં ઉચ્ચ પ્રકાશ જે કંઈ તમારા હોય એ કરવાનું થાય, તમારા કલ્પના પ્રમાણે જે હોય. માતાજીએ પ્રકાશના ગ્રેડેશન્સ પણ આપેલા છે. સૌથી શ્રેષ્ઠ એમણે કીધેલો છે, જેમણે પોતાનો પ્રકાશ કહ્યો છે, એ છે હીરક પ્રકાશ, ધ ડાયમંડ લાઇટ, હીરક પ્રકાશ, શુદ્ધ પ્રકાશ. કાલે જે સંદર્ભ એક જણે પૂછેલો, કંઈ લામાઓ વિશેનો કંઈક પ્રશ્ન પૂછેલો, મને સંદર્ભ યાદ છે કંઈ, કે એ ત્યાં એ વિદ્યા શ્રેષ્ઠ નથી, અધ્યાત્મ નથી, કે એમાં આ સંદર્ભ છે, જેમાં ગૌતમ બુદ્ધના પછી જે વિવિધ પ્રકારના એમના સંપ્રદાયો તૈયાર થયા એમાં વજ્રયાન પંથ કરીને એક પંથ છે, વજ્રયાન પંથ. એ વજ્રયાન પંથ ફક્ત તિબેટમાં સ્થિર થયો છે. તિબેટના લામા લોકો જે સાધના કરે છે એ લોકો બધી ક્ષમતાઓ પ્રાપ્ત કરતા હોય છે લામા લોકો, અને એનું મુખ્ય વસ્તુ છે વજ્રનો અર્થ છે હીરો, વજ્રનો અર્થ છે સંસ્કૃતમાં હીરો. વજ્રયાન પંથ એટલે હીરક પ્રકાશની સાધના કરવી, સમજી લો તમે. આ બહુ પુરાતન જે અમુક પરંપરાઓ છે ને એ આપણે લેતા જઈએ છીએ, આપણે આપણામાં સહયોગમાં લેતા હોય છે. તો એ હીરક પ્રકાશને આપણે ધ્યાન કરવાનું છે, એ ઉચ્ચમાં ઉચ્ચ પ્રકાશ છે. પણ ન કરી શકો તો તમને જે ઉચ્ચમાં ઉચ્ચ લાગે એ પ્રકાશનું તમે ધ્યાન કરી શકો છો. ઉચ્ચમાં ઉચ્ચ અને શુદ્ધમાં શુદ્ધ કરતા વખતે બે લક્ષણો ધ્યાન રાખવાના. એક, જે પ્રકાશનું તમે ધ્યાન કરો એમાં ક્યાંય પણ કાળું ધાબું દેખાવું ન જોઈએ, ધ્યાન રાખો. તમે જો આજે પ્રયત્ન કરી જોજો, તમે પ્રકાશનું ધ્યાન કરશો ને તો અમુક ઠેકાણે તમને કાળા ધાબા દેખાશે, અમુક ઠેકાણે પ્રકાશ દેખાશે. આ પ્રકારનું એનું કારણ છે કે તમે જ્યારે કલ્પના કરો છો ત્યારે તમારા મસ્તિષ્કના કોષો વાપરો છો કલ્પના કરતી વખતે, એ તમારું સાધન છે. અને એ કોષોમાંના બધા જ કોષો કોઈ આધ્યાત્મિક રીતે તૈયાર થયેલા હોતા નથી, અમુક તૈયાર થયેલા હોતા નથી, અને એને કારણે એ કલ્પના શક્તિનો તમે જે ઉપયોગ કરો છો એમાં એ બહુ સહયોગી થતા નથી, અને તે ઠેકાણે તમે ધાબા દેખાય છે. જેમ ફિલ્મમાં કંઈ ધાબું હોય તો તમે પ્રોજેક્ટ કરો તો એ તમે પડદા પર પણ ધાબું દેખાશે, એ પ્રકારની અવસ્થા છે. પણ એના માટે તમારે પછી માતાજીએ એની પ્રક્રિયા પણ કીધી છે કે આ પ્રકારે જો કોષો અશુદ્ધ હોય તેના માટે શું પ્રક્રિયા કરવી, સુપ્રીમમાં એ બધું વર્ણન કરેલું છે, આગળ જોશું આપણે, જેમાં આવશે હું વાત કરતો જઈશું તમને. પણ આપણો પ્રયત્ન હશે કે તદ્દન શુદ્ધમાં ધાબા વગરનો એ પ્રકારે. બીજું કે અતિશય પારદર્શક હોવું જોઈએ, શુદ્ધનો અર્થ પારદર્શક હોવો જોઈએ. પારદર્શક કેવી રીતે, તમે જુઓ, તમે લીલો રંગ જોશો કોઈ કાગળ પરનો તો એ જુદા પ્રકારે દેખાશે, પણ તમે કાચના શુદ્ધ પ્યાલામાં લીલા રંગનું પાણી ભરો ને પછી સૂર્યપ્રકાશ પાસે પકડો ત્યારે જે પ્રકાશ દેખાશે ને એ નિર્મળ પ્રકાશ હશે, જેની ટ્રાન્સપરન્ટ હશે, એની દ્વારા સૂર્યપ્રકાશ પ્રકટ થતો હશે. તમે સમજી ગયા? તમે કોઈ જીલેટ પેપર તમે વાપરજો, જીલેટ પેપરમાંથી જે પ્રકાશ નીકળતો હોય છે ને એ આમ શુદ્ધ લાગતો હોય છે તમારે જીલેટ પેપરમાંથી. તો આ પ્રકારનો શુદ્ધ નિર્મળ એ પારદર્શક હોવો જોઈએ, એ ધાબા વગરનો હોવો જોઈએ, એ બે વસ્તુ તમારે હોવી જોઈએ. એને કહેવાય શુદ્ધમાં શુદ્ધ અને ઉચ્ચમાં ઉચ્ચ. જે તમારે ઉચ્ચમાં ઉચ્ચ હોય, સાધારણપણે શું થાય છે આપણે કે જ્યારે પણ તમે પ્રકાશનું ધ્યાન કરો છો ત્યારે તે સહજ રીતે કયો પ્રકાશનું તમે ધ્યાન કરી શકો છો કે જેમાં વધારે તમને એકાગ્રતા ન કરવી પડે, કે તમારી આધ્યાત્મિક ચેતનામાં તમારા તત્વોમાંથી જે તત્વ વધારે આધ્યાત્મિક રીતે વિકસિત પામ્યું હોય એનો પ્રકાશ તમે ધારણ કરવા લાગો છો, તરત ઇઝીલી તમે પ્રાપ્ત કરી શકો છો. તમે જો બૌદ્ધિક વ્યક્તિ હશો ને તો તમે પીળા પ્રકાશથી ધ્યાન કરશો ને તો તમે સહજ રીતે ધ્યાન કરી શકશો, કારણ તમારું એ તત્વ વિકસિત છે. સમજી ગયા તમે? તમે જો તમારો પ્રાણ શુદ્ધ હશે, ભાવનાઓ શુદ્ધ હશે તો તમારો એ પ્રકાશ રતુંગડો હશે અથવા કેસરી પ્રકાશ હશે, જેમાં લાલની જાય વધારે હોય એ પ્રકાર. તમે હનુમાનજીને સિંદૂર ચડત કેવો કલર દેખાય, એ પ્રકારનો કલર હશે, એ પ્રકારનો કલર હશે, એ પ્રાણનો પ્રકાશ છે. તો એ પ્રકાશ તો તમે સ્થિર થઈ શકશો, આમાં તમે પીળા પ્રકાશમાં ધ્યાન રહેશો. તમે જો શરીરમાં જીવતા હશો તો લાલ પ્રકાશ તમારો સ્થિર થશે. ત્યાં તમારું જે તત્વ વધારે આધ્યાત્મિક રીતે વધારે શુદ્ધ હશે એ તત્વના પ્રકાશથી તમે શરૂઆત કરશો તો ઇઝીલી તમે કરી શકશો. અને તમે ટ્રાયલ કરવી હોય તો આ કરી શકો છો. એક વખત પીળા પ્રકાશનું ધ્યાન કરો, ધ્યાન કરતા વખતે ધ્યાન રાખજો ધાબા વગરનો અને પારદર્શક, એ વસ્તુ તો હોવી જ જોઈએ. સમજી ગયા તમે? પીળા પ્રકાશનું ધ્યાન કરો, અનઈઝીનેસ લાગે તો એનો અર્થ એમ છે કે મારું હજી મન એટલું આધ્યાત્મિક રીતે થતું નથી. પ્રાણનો ટ્રાય કરો, કેસરી રંગનો આછા 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 રતુમડો પ્રકાશ એવો સૂર્યોદય વખતનો એ પ્રકારનું ધ્યાન કરો. એમાં સ્થિર થશો તો એમ સમજો કે તમારું પ્રાણમય તત્વ શુદ્ધ છે. ત્યાંથી તમે સ્ટાર્ટિંગ કરો. જ્યાં તમારો ગત જન્મમાં જ્યાં તમારી આધ્યાત્મિક કક્ષા પૂરી થયેલી હશે, જ્યાં તમે સ્ટોપ થયા હશે, ત્યાંથી આ જન્મે તમારી શરૂઆત થવાની છે. આ સિદ્ધાંત છે. એટલે એ પ્રમાણે તમે ઇઝીલી તમને વોટ એવર કમ્સ ટુ યુ એ પ્રકારે તમે પ્રકાશનું ધ્યાન કરવાનું છે તમારે. તો આ રીતે પ્રકાશનું ધ્યાન કરતા કરતા તમારે આપણે ત્યાં પણ એવી પદ્ધતિ છે કે જે પ્રકાશનું ધ્યાન કરવું હોય ને એ દેવતાના એ વસ્ત્રોનું વર્ણન કરેલું હોય, એ પ્રકારે એ દેવતાનું એ વસ્ત્ર નિર્માણ કરેલું હોય. ભગવાન વિષ્ણુ તો એમનું ધ્યાન કરતા વખતે પિત્તાંબર જ વર્ણન કરેલું હોય, પિત્તાંબર ધારી છે પીળા પ્રકાશનું ધ્યાન કરવાનું, કારણ એ બધું આયોજન કરતા હોય છે. વૈશ્વિક માનસિક તત્વ છે, એ આયોજન કરતા હોય છે બધું અને અવતારો ધારણ કરતા હોય છે, એડમિનિસ્ટ્રેશન કરતા હોય છે, એ માનસિક તત્વ નીકળે છે. એટલે પિત્તાંબર ધારી કહેવાય. માં જગદંબા છે એ પાર્થિવ તત્વ છે, પાર્વતી છે, સમજી ગયા? પાર્વતી એટલે પર્વત, પાર્થિવ તત્વ છે. તો એમનું હશે તો તમને રક્ત વસ્ત્રાવૃતા લાલ પ્રકાશનું ધ્યાન તમે કરવાનું હશે. સરસ્વતીનું ધ્યાન કરવું હોય તો શ્વેત વસ્ત્રાવૃતા. હા, આ તમે જો પરંપરાગત ધ્યાન પદ્ધતિમાંના શ્લોકો જોશો ને, અભ્યાસ કરશો ને, મેં તો ઘણો કર્યો અભ્યાસ કર્યો છે અને મને ખાતરી થઈ ગઈ છે કે જ્યાં જ્યાં વસ્ત્રનો સંદર્ભ હોય છે એનો સંદર્ભ એવો છે કે એ પ્રકાશનું ધ્યાન કરવાનું હોય છે તમારે એ વખતે. આ સાચું સત્ય તમે પકડી લ્યો, બાકી બધું જવા દો. સમજી ગયા તમે? સાચું સત્ય પકડી લ્યો પછી. ગણપતિ આ શારીરિક ચેતનાની દેવતા છે, શારીરિક ચેતનાની દેવતા છે. તેમનું વર્ણન કેવું છે તમે જુઓ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. વક્રતુંડ આપણું શારીરિક તત્વ વિકૃત છે, વક્રતુંડ બરાબર છે. વક્રતુંડનો અર્થ છે કે શારીરિક જતા વિકૃત થઈ ગઈ છે. વક્રતુંડ મહાકાય આપણું શારીરિક તત્વ વ્યક્તિગત નથી, વૈશ્વિક તત્વ છે મહાકાય. પરંતુ આ જે શુદ્ધ સ્વરૂપમાં હોય છે કેવું હોય છે? સૂર્યકોટી સમપ્રભ. આ પ્રકારનું ગણપતિનું ધ્યાન કરશો તો નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ જ પ્રકારનું ધ્યાન તમે કરશો ગણપતિનું તો તમારા કાર્ય નિર્વિઘ્ન રીતે પાર થશે. આ શ્લોકના પાછળ એક યોગિક પ્રક્રિયા હોય છે, ગુપ્ત એક પ્રવાહ હોય છે, એ પકડો તમે. જેમ શ્રી અરવિંદ પકડતા હતા વેદોમાં, એ પ્રકારે આપણે પણ એમના બાળકો તરીકે આ રહસ્ય પકડતા જાઓ અને એને પ્રકટ કરતા જાઓ, એનો જીવનમાં લાવતા જાઓ, આપણે સાધનામાં ઉપયોગ કરતા જાઓ અને આગળ વધતા જાઓ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. શ્રી અરવિંદે તો વેદોને અર્થ લગાડવાનું, અર્થઘટન કરવાના ક્લ્યુ આપેલા છે, માસ્ટર કી આપેલી છે. હવે દરેક ખાના ખોલવાનું કામ આપણું છે, ધ્યાન રાખજો. ઇટ ઇઝ અવર ડ્યુટી. શ્રી અરવિંદે એક સ્ટેટમેન્ટ આપેલું છે કે આઈ હેવ લેડ ડાઉન ધ ફાઉન્ડેશન્સ ઓફ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ વેદાઝ, ઇટ ઇઝ ધ વર્ક ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ટુ બિલ્ટ અપ ધ સુપર સ્ટ્રક્ચર. આના ઉપર હવે જે બૌદ્ધિક ચિંતકો છે એમણે વેદોનો ગહન અર્થ અભ્યાસ કરીને એમાંથી અધ્યાત્મને સાચો અધ્યાત્મ જે શ્રી અરવિંદે બતાડ્યું છે એને ઇન્ટરલિંક કરનારો એ પ્રકારના અધ્યાત્મના જુદા જુદા પાસા પ્રકટ કરવાનું કામ તો હજી આ ચિંતકોનું કામ છે. એમણે તો ફક્ત ઈંટ મૂકી દીધી છે, બાકી આપણે બાંધકામ કરવાનું જ છે બધું, અને આપણે કરવું જોઈએ. દેટ ઇઝ અવર ડ્યુટી. જો આપણને એક ક્ષમતા હોય તો વી બસ ડૂ ઇટ, આપણે કરવું જોઈએ. તો આ રીતે તમે આ પ્રકાશનું ધ્યાન કરવાનું છે. શુદ્ધમાં શુદ્ધ પ્રકાશની કલ્પના કરી શકે તેની સાથે અમારાથી બને તેટલા સંપૂર્ણ ભાવે એકતા કરી લઈએ અને એના સાથે એકરૂપ થઈ જવાનું છે. આ પ્રકાશ જ હું છું એ પ્રકારનો ભાવ તમને કહી શકે કે એ પ્રકાશ જ હું છું એમ, એ પ્રકારનો ભાવ કરો. આને લીધે શું થાય છે? આને લીધે જાણતા જાણતા તમારું મન પ્રકાશને ધારણ કરતા શીખે છે અને મનનું મનમાં રૂપાંતરની પ્રક્રિયા થઈને એ પ્રકાશમય મન તરીકે વિકાસ પામવા લાગે છે. શ્રી અરવિંદ જે આ માતાજી જે વાત કરે છે એ આ તો આપણે બાહ્ય પ્રક્રિયા કરતા હોય છે, આંતરિક યોગિક પ્રક્રિયા એ થાય છે કે તમારું સામાન્ય મન ધીમે ધીમે ઉત્ક્રાંત થવા લાગે છે, દિવ્ય થવા લાગે છે, રૂપાંતરિત થવા માંડે છે અને એનું તમે ઉર્ધ્વ મનમાં, શરૂઆતમાં ઉર્ધ્વ મન એટલે જેમાં દિવ્ય ભાવો પ્રકટ થાય, દિવ્ય વિચારો પ્રકટ થાય, પરંતુ હજી પ્રકાશ બહુ સ્પષ્ટ દેખાતો ન હોય એને ઉર્ધ્વ મન છે. પ્રકાશમય મનમાં તમે પ્રકાશ તરફ વધારે ધ્યાન ખેંચાય છે અને વિશાલતા, ચેતનાની વિશાલતા તરફનું ધ્યાન જરાક ઓછું થઈ જાય છે તમારું. ઉર્ધ્વ મનમાં તમે ચેતનાની વિશાલતાનો પ્રખર રીતે અનુભવ કરતા હો છો, પરંતુ એ ચેતનાનો પ્રકાશ તમારા કારણે એ અતિશય સૌમ્ય હોય છે. આકાશ હોય છે, આકાશ તમને દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ આકાશ, પણ આકાશનો પ્રકાશનું તો તમે ધ્યાન નથી તમારું, એક નિર્મળ એક આકાશ એમ લાગે છે. તો સમજી ગયા તમે, પ્રકાશ તમે આકાશ તરફ જો છો ત્યારે એની વિશાલતા તમારા મન ઉપર હાવી થઈ જાય છે, વિશાલતા તમને દેખાય છે, પ્રકાશ નથી દેખાતો. એ પ્રકારે શરૂઆતમાં તમારું જે મન સામાન્ય મનમાંથી ઉર્ધ્વ મનમાં તમે વિકાસ પામો છો ત્યારે ચેતનાની વિશાલતા તમને લાગે, તમને લાગે છે કે તમારી ચેતના વિશાળ ફેલાઈ ફેલાઈને આખા આપણા શરીરમાંથી આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે, એ પ્રકારનો ભાવ જન્મવા લાગે છે. એ અનુભવ છે, નક્કર અનુભવ અનુભૂતિ હોય છે. અને એ વખતે એમ સમજવાનું છે યુ હેવ સ્ટેપ્ડ ઇન ટુ ધ હાયર માઇન્ડ. ઉર્ધ્વ મનમાં તમે પ્રવેશ કરો. આ શ્રી અરવિંદે વાપરેલા શબ્દો છે હાયર માઇન્ડ, એનલાઇટન્ડ માઇન્ડ એન્ડ ઇન્ટ્યુશન માઇન્ડ. આ કંઈ ફક્ત બૌદ્ધિક કસરત નથી, આ નક્કર સાધનામાંના અનુભવો છે અને નક્કર રીતે આપણે સમજી લેવાની બહુ જરૂર છે. ફક્ત ડેફિનેશન ગોખીને કંઈ ઉપયોગ નથી એનો, કંઈ એ ફક્ત બૌદ્ધિક કામ થઈ ગયું ફક્ત. પણ આ રીતે તમે સમજશો કે વિશાલતાના અનુભવ સાથે હાયર માઇન્ડ છે, અને જ્યારે વિશાલતા સાથે પ્રકાશ તરફ પણ તમારું ધ્યાન ખેંચાય છે, પ્રકાશ તરફ તમે એકાગ્ર થઈ જાઓ છો, પ્રકાશની અનુભૂતિ થવા લાગે છે અસીમ પ્રકાશની, ત્યારે સમજી લેજો કે તમે પ્રકાશમય મનમાં પ્રવેશો છો. અને જ્યારે તમે પ્રકાશમય મનમાં પ્રવેશો ત્યારે એક અદ્ભુત ઘટના બને છે, તમારી દિવ્ય પ્રકૃતિ અને અદિવ્ય પ્રકૃતિ વચ્ચે જે અવચેતનનું આવરણ હોય છે એ ખસી જાય છે. તમારી દિવ્ય પ્રકૃતિ અને અદિવ્ય પ્રકૃતિ બંને વચ્ચે એક પુલ સંધાય છે, એ આ પ્રકાશમય મનનો અને દિવ્ય પ્રકૃતિમાંથી દિવ્ય શક્તિઓનું અવતરણ તમારા સ્વરૂપમાં અવતરણ પામવા લાગે છે અને એને કારણે પછી માર્ગદર્શન આપવા માંડે છે અને માર્ગદર્શન તમને આંતરપ્રેરણાઓ તરીકે અનુભવાય છે, જેને કહેવાય છે ઇન્ટ્યુટિવ માઇન્ડ. સમજી ગયા તમે? આ તમારી પ્રકાશની સાધના કરવાના આ તબક્કાઓ છે, ધ્યાન રાખજો આ તબક્કાઓ. આ અંદરથી તમને ખાતરી મળશે કે તમે ખરેખર યુ આર ઓન ધ રાઇટ પાથ, ધ્યાન રાખજો. આ પ્રકારે તમે છેવટે ઇન્ટ્યુટિવ માઇન્ડ એક આંતરપ્રેરણાત્મક મનમાં જઈને પ્રવેશો છો અને પછી આગળ પ્રવાસ કરતા હો છો. તો આ રીતે પ્રકાશની સાધના છે એ ખરેખર, ભલે કલ્પનાથી તમે શરૂઆત કરતા હો છો, કારણ આપણે માનવ છીએ એટલે કલ્પના છે, આપણી કલ્પના શક્તિ એ પ્રભુની સર્જન શક્તિનું એક અંશ છે, ધ્યાન રાખજો. એ આપણી કલ્પના શક્તિ નથી, પ્રભુએ પણ જગત નિર્માણ કર્યું છે એ કલ્પના શક્તિથી નિર્માણ કરેલું છે. જેમ આપણે આપણી સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિ આપણે પોતે નિર્માણ કરીએ છીએ, એ રીતે પ્રભુની આ સૃષ્ટિ છે આખી, જે કલ્પના સૃષ્ટિથી નિર્માણ કરેલી છે એમણે. અને એમાંનું એક આપણે પાત્ર છીએ, એના સ્વપ્નમાંનું આપણે એક પાત્ર છીએ, અને આપણું સંચાલન એ જ કરે છે. આપણે સપનું જોતા હોઈએ એમાં આપણે એક પાત્ર તરીકે હોય તો એ આપણું સંચાલન કોણ કરતું હોય છે? સુતેલા માનવનું મન કરતું હોય છે. સૂત્રધાર ત્યાં બેઠો છે એ સંચાલન કરતો હોય, કોણ કયા પાત્ર શું કરવાનું છે? એ રીતે આપણું સંચાલન દોરી સંસાર એ તો પ્રભુ જ કરતો હોય છે. તો આ એવી કોઈ વખત શંકા લેતા નહીં કે આ તો કાલ્પનિક પ્રકાશનું ધ્યાન છે, આનો કોઈ ઉપયોગ નથી. કાલ્પનિક પ્રકાશ પણ વાસ્તવિક પરિણામ નિપજાવી શકે છે. એક તમને દાખલો આપું, તમને હું તમને ખૂબ ભાવતી વસ્તુ છે, તમે કલ્પના કરો તમારા મોઢામાં તમે મૂકી છે, તમને એક ચોકલેટ ભાવે છે, ચોકલેટ તમે મોઢામાં મૂકી છે અને ચૂસી રહ્યા છો, એમ કલ્પના કરો. શું તમારા મોઢામાં લાળ નથી આવતી? લાળ ભ્રમ છે? લાળ તો વાસ્તવિક વસ્તુ છે. સમજી ગયા તમે? મનનો પરિણામ આપણા શરીર પર થતો જ હોય છે. દે આર ઓલ ઇન્ટરલિંક્ડ. સમજી ગયા? મન પ્રાણ અને શરીર આ જુદા તત્વો નથી. ઘનીભૂતતાનું પ્રમાણના કારણે આપણે જુદા પાડીએ છીએ. પાર્થિવ તત્વ સૌથી વધારે ઘનીભૂત છે, પ્રાણ તત્વ એના કરતાં ઓછું ઘનીભૂત છે, મન તત્વ એના કરતાં ઓછું ઘનીભૂત છે. આ ત્રણ વસ્તુ છે. જેમ પાણી હોય છે, બરફ પણ હોય છે, પાણી પણ હોય છે અને વરાળ પણ હોય છે, પણ ત્રણેય વસ્તુ આખરે તો એક જ છે ને. વરાળનો ઉપયોગ જુદી રીતે કરી શકીએ આપણે, પાણીનો ઉપયોગ જુદી રીતે કરી શકીએ, બરફનો ઉપયોગ જુદી રીતે કરે, પણ અંતે છે શું બધું? એ રીતે મન પ્રાણ અને શારીરિક તત્વ આ એક જ ચેતનાએ લીધેલા જુદા જુદા ઘનીભૂતતાને કારણે, ઘનીભૂતતાના પ્રમાણના કારણે જુદા જુદા તત્વો નિર્માણ કરેલા છે. બાકી દે આર ઇન્ટરલિંક. એટલે તમે મન દ્વારા કલ્પના શક્તિથી જ પ્રકાશનું ધ્યાન ધારણ કરશો તો એના પરિણામો પણ વાસ્તવિક જ આવશે, વાસ્તવિક જ આવે છે. નાનપણમાં તમને કલ્પના હોય કે અહીંયા ભૂત છે, તમે જોજો તમારા પર શું પરિણામ થાય છે તેની પસાર થતા વખતે, ભલે કલ્પના હોય. સમજી ગયા? પરિણામ તો વાસ્તવિક જ હોય છે. સમજી લો, વાસ્તવિક જ પરિણામ હોય છે. સમજી લો. તો આ રીતે આપણે આ ધ્યાનની શરૂઆત કરવાની છે. આ આધ્યાત્મિક પદ્ધતિનો આ પહેલો સિદ્ધાંત છે. પ્રકાશની કલ્પના કરવી, શુદ્ધ પ્રકાશનું ધ્યાન કરવાનું, આપણા આખા સ્વરૂપમાં એ ઉત્પ્રોત થઈ ગયું છે એ પ્રકારે ધ્યાન કરવાનું, અને એ તદ્દન શુદ્ધ હોવો જોઈએ, ધાબા વગરનો હોવો જોઈએ, નિર્મળ હોવો જોઈએ, અને એ પ્રકાશ સાથે એકરૂપ થઈ જવું. આ પદ્ધતિ છે. હજી આગળ પદ્ધતિ છે, પણ આ પહેલો પાયો, પહેલી ઈંટ છે આધ્યાત્મિક પદ્ધતિમાંની પહેલી ઈંટ છે. આ આપણે કોન્ક્રીટલી કરવી જોઈએ. મને લાગે છે કે હું વધારે ને વધારે કેવી રીતે પ્રેક્ટિકલ કરી શકાય એ સમજાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. વિનંતી એ છે કે આ વસ્તુઓ ફક્ત સાંભળીને એક બૌદ્ધિક ખ્યાલ તરીકે રાખતા નહીં. જે પણ પ્રકારની તમે સાધના કરતા હો એમાં જ્યાં જ્યાં આનો ઉપયોગી વસ્તુ હોય એ લઈ લેજો અને તમારી સાધનાને સમૃદ્ધ કરજો. એ જ મારી એક ખૂબ નમ્રતાપૂર્વકની વિનંતી છે. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછીજો. આમનો એક પ્રશ્ન છે, તમને જવાબ મળી ગયો? હજી તો અધૂરો મળ્યો છે લાગે છે. એક ભાઈએ મને ચિઠ્ઠી આપી છે. શ્રી અરવિંદની પ્રાત પ્રાર્થનામાં આજના સર્વ કાર્યો તને સમર્પિત કરું છું, તે સૌ તારી ઈચ્છા અનુસાર સધાય તે માટે મને જ્ઞાન આપ. શબ્દો છે. તારી ઈચ્છા કેવી રીતે જાણવી તે જાણવા માટેનું રીત કેવી છે? અને જાણવાની રીતિ છે, પ્રકાશનું ધ્યાન કરો જેથી તમારું સામાન્ય મન ઉર્ધ્વ મનમાં જાય, ઉર્ધ્વ મનથી પ્રકાશમાં જાય, પ્રકાશમાંથી આંતરપ્રેરણાત્મક મનમાં જાય, એટલે ઉર્ધ્વથી આંતરપ્રેરણાઓ તમને મળશે અને તમને માર્ગ બતાડશે તમારે શું કરવાનું છે. એ માનસીભાઈ ચાવડાને તમને નહીં કહી શકે. હી ઇઝ નોટ ધ પ્રોપર મેન ફોર યુ. તમારી આંતર, તમારો સદગુરુ તમારા હૃદયમાં બેસેલો, તમારા ચૈત્ય પુરુષ તમારો સદગુરુ છે, એના શરણે જાઓ તમે. એ તમને શીખવશે આંતરપ્રેરણાથી કે કેમ તમારે સાધના કરવાની છે. સમજી ગયા તમે? પ્રકાશનું ધ્યાન કરશો તો આ પ્રક્રિયાઓ તમે જાણો કે ન જાણો ઓટોમેટિકલી થવાની છે જ. આ તો હું એના માટે કહું છું કે બૌદ્ધિક રીતે આપણે સમજી લીધી હોય તો એ પ્રભુને એક કાર્ય કરવું ઈઝી જાય છે, કારણ તમે એ સહકાર આપો છો એમાં. એમાં તમે તમારી ભૂમિકા તૈયાર થઈ ગઈ છે, મનોમય ભૂમિકા તૈયાર થઈ ગયું છે, તમે સહકાર આપો છો ને આ પ્રક્રિયા જલ્દી પૂરી થાય છે. જો તમે અજાણ હશો તો વાર લાગશે તમને આ બધું, આ વસ્તુ સમજવામાં વાર લાગશે. ઘણા જણા લાગશે, ચમત્કાર. ઘણા મને કહે છે મનસીભાઈ ધ્યાન કરતો અને એકદમ પ્રકાશનો ઝબકારો થયો, શું છે ભગવાન પ્રાપ્ત થઈ ગયા? ના ભાઈ, હજી તો આ તો પહેલી ઝલક છે ભાઈ. હોય સાહેબ, ગેરસમજો હોઈ શકે છે, એવું નથી હું કહેતો. હું એ અવસ્થામાંથી ગયો છું, એના માટે આપણે હસવાનો કોઈ અર્થ નથી કે એવી અવસ્થામાંથી દરેક જણ ગયેલો છે. હું ગયો છું, આપણે બધા જ જવાના છીએ, ગયેલા હશું, બરાબર છે? તો આપણે કંઈ હસવાની વસ્તુ નથી. બરાબર, આગળના શબ્દો છે, તને એક ક્ષણ માટે પણ વિસરું નહીં. ધ્યાન દરમિયાન તો તેનું થોડુંક સ્મરણ રહે છે, પણ અરનેસ, તેની હાજરી, સન્નિધિ, સમીપ્ય જાળવવાની ધારણા કેવી રીતે મેળવવી, કોઈ સાધના. તમે એક ક્ષણ માટે જો આ પ્રકાશના ધ્યાનની તમે સાધના કરશો, એક વખત એનો અભ્યાસ પૂર્ણ થઈ જશે ને, તો તમે ડ્રાઇવિંગ કરતા હોશો તો પણ અંદર પ્રકાશનું ધ્યાન કરી શકો છો. બહેનો રસોઈ કરતી હશે તો પણ એ પ્રકાશનું ધ્યાન કરી શકે છે. કંઈ કામ કરતા હશે, ઘરનું કામ કરતા હશે તો પણ કરી શકો છો. તમે ઓફિસમાં કામ કરતા હો છો તો પણ એ પ્રકાશ જ તમારી દ્વારા કાર્ય કરી રહ્યા છે. એ કાર્ય થઈ રહ્યું છે, એના કરતા પણ તમે નથી, ભોગતા પણ તમે નથી, એ પ્રકાશ સ્વરૂપ પ્રભુ જ તમારી દ્વારા કાર્ય કરે છે, એવો ભાવ લાવો. એટલે પોતાને મેળે પ્રભુ તમારી દ્વારા કાર્ય કરવા માંડે. સમજી ગયા તમે? હા, આનો જવાબ છે. પ્રશ્ન જેણે પૂછ્યો એનો જવાબ ક્લિયર છે? છતાં પણ ક્લિયર? થેન્ક યુ સો મચ. બોલો. રેકીમાં આ જ પદ્ધતિ વાપરવામાં આવે છે. રેકીમાં પણ આ જ પદ્ધતિ કરે. મેં રેકીનો હા કરેલો છે, શિક્ષણ લીધેલું છે, પણ સમજવા માટે, શા માટે શ્રી અરવિંદ સાથે ક્યાં જોડાય છે એના માટે, બીજું કંઈ નહીં. મારો હેતુ, મૂળ ઇન્ટરેસ્ટ છે કે મને શ્રી અરવિંદને પૂરેપૂરા સમજવાના છે એના માટે. તમે જો રેકી કર્યું હોય તો તેમાં એક તમે કામ કરો છો, પહેલાં અર્થિંગ કરો છો. તમે સમજો છો ને અર્થિંગ? જો રેકી તમે સમજી ગયા, અર્થિંગ કરો છો એટલે તમારા પગમાંથી મૂળિયા ફૂટે છે અને એક પૃથ્વીના કેન્દ્ર સાથે જોડાઈ જાય છે અને ત્યાંથી એક પ્રકાશ અને એક શક્તિ ભરપૂર તમને મળે છે. નહીં તો એમ કહેવાય છે કે રેખીની શક્તિ તમે આપી શકો, માંદો માણસ સાજો થઈ જશે પણ તમે માંદા પડી જશો, કારણ તમારી શક્તિ ખલાસ થઈ ગયેલી હોય. એના માટે નીચેથી પુરવઠો તમે પ્રાપ્ત કરવાનો હોય છે અને એ રેખી આપવાની હોય છે. મૂળ એવું છે કે પ્રકાશ છે એ બધા તત્વોમાં પ્રકાશ છે. રેખી ફક્ત પાર્થિવ લેવલે જ કામ કરતી હોય છે, શારીરિક તત્વો સુધી જ કામ કરે છે, એ પ્રાણમય તત્વો, મનોમય તત્વોમાં કામ નથી કરી શકતી. એટલે રેખીની સાધના જે મર્યાદા છે એની એ છે કે એ શારીરિક, એ ફક્ત રોગ નિવારણ કરી શકે છે તમારું. તમારી અંદર તમારી કઈ ભાવનાઓ વ્યક્તિગત રીતે તમે સુધારી શકો છો, પણ બીજાની ભાવના તમે સુધારી શકતા નથી, જરા પ્રોબ્લેમ થાય છે એમના. બીજું કે રેખીના પરિણામ અસ્થાયી હોય છે. રેખી આપ્યા પછી કોઈ સાજો થઈ જાય, પાછો 8 દિવસે પાછો માંદો પડી જાય છે. એનું કારણ છે કે એની ગ્રહણ ક્ષમતા નથી હોતી, એ બધું વેસ્ટ જ કરી નાખે છે. માતાજી એક વખત કીધું, કહેલું છે સાધકોની સમસ્યાઓ, આવો એક વાર્તાલાપનો ભાગ છે, એમાં શ્રી માતાજીએ કીધું છે કે કોઈ કોઈ વ્યક્તિ વ્યક્તિ કરે, માંદી વ્યક્તિ કે હું માંદો છું, મને કૃપા કરીને તમારી શક્તિ મોકલો, તો માતાજી કે એને જરૂરિયાત હોય એના કરતાં દોઢી શક્તિ હું મોકલું છું એમને. પણ એ થોડું સારું થયા પછી બધી શક્તિઓ નકામા કામમાં વેડફી નાખે છે અને પાછા માંદા પડી જાય છે. સારું લાગવા લાગે છે તરત થોડા થોડા સંસારની બધે કામ કરવા લાગી જાય છે અને એમાં વેડ ફઈ જાય છે. પછી એણે એ પ્રકાશને જે શક્તિ મોકલવા એને પચાવી લેવી જોઈએ, એનો સાધનામાં ઉપયોગ કરવો જોઈએ, તો એનો વિકાસ થયો થશે. સમજી ગયા તમે? રેકીમાં તમે પરતંત્ર હો છો, તમે પોતે આપતા હો છો એને, પણ જે સ્વીકારતો હોય છે એ સ્વતંત્ર યુનિટ તરીકે સમજો છો તમે, એ જુદી વ્યક્તિ છે. અને એણે કેટલું ધારણ કરવું, કેટલું વેસ્ટેજ કરવું એ તમે કંઈ કંટ્રોલ કરી શકતા નથી. સમજી ગયા? આપણામાં એવું નથી. આગળ હું પદ્ધતિ જણાવવાનો છું કે તમે સામૂહિક ધ્યાન દ્વારા બધાની ચેતનામાં પ્રકાશને સ્થિર કરી શકો છો. સામૂહિક ધ્યાનનું મહત્વ આ જ છે. સામૂહિક ધ્યાન કરતા હોય છે ત્યારે સમગ્ર સમૂહની ચેતનાને કેવી રીતે એકત્ર કરવી, કેવી રીતે લિંકઅપ કરવી, એની પ્રક્રિયા શ્રી અરવિંદે યોગાંગમ આ પુસ્તકમાં 2 પદ્ધતિ આપેલી છે અને એનો ઉપયોગ આપણે કરવો પડશે. સામૂહિક ધ્યાનમાં તમે બધાની ચેતનાને એકરૂપ કરો છો. માતાજી આ પ્રયોગ કરતા હતા. 2 પદ્ધતિ છે એની. એક પદ્ધતિમાં તમે બધાની ચેતનાને ભેગા કરો છો અને ચેતનાને લઈને ઉપર જાઓ છો અને પ્રભુને સમર્પિત થાઓ છો. માતાજી જ્યારે બાલ્કનીનું દર્શન કરાવતા હતા, બાલ્કની દર્શન કરતા હતા, ત્યારે આ પ્રક્રિયાથી આખા શેરીમાં, સ્ટ્રીટમાં રહેલા બધા તરફ એકાગ્રતાથી જોતા હતા, બધાની ચેતનાને પોતાની સાથે જોડી દેતા હતા, એકરૂપ કરતા હતા અને પછી ઉપર જઈને પ્રભુને બધાને સમર્પિત કરતા હતા, જેથી બધાની ચેતનામાં આમૂલાગ્ર ફેરફાર થાય. આ એક પદ્ધતિ છે. પ્લેગ્રાઉન્ડ ઉપર માતાજી જે સાધના કરતા, જે ધ્યાન કરાવતા હતા, એમાં શ્રી માતાજી પોતે વ્યક્તિગત રીતે ઉપર જતા હતા, પ્રભુ સાથે સંપર્કમાં એકરૂપ થતા હતા, ત્યાંથી દિવ્ય શક્તિઓને લઈ આવતા હતા અને પછી પોતે ત્યાં બેસેલા સાધકો સાથે કોન્ટેક્ટ કરીને, બધા સાથે સંપર્ક સાધીને, નેટવર્ક તૈયાર કરીને એમનામાં એ પૂરતા હતા. બે પ્રક્રિયાઓ જુદી છે, તમે સમજી ગયા? એકમાં તમે પ્લેગ્રાઉન્ડના એના આ માતાજીની પ્રક્રિયાને કારણે જ પ્લેગ્રાઉન્ડ ઉપર જ અતિમનસનું અવતરણ થયેલું છે. આ પ્રક્રિયાના કારણે, આ પ્રક્રિયા આપણે શીખવી પડશે આજે આવતીકાલે, આ પ્રક્રિયા આપણે શીખવી જ પડશે. દરેક કેન્દ્રમાં સામૂહિક ધ્યાન વખતે કોઈક વ્યક્તિ એવી હોવું જોઈએ કે આ આંતરિક પ્રક્રિયાઓ દ્વારા બધાની ચેતનાને જોડી શકે અને પ્રભુને સમર્પિત કરે. દરેક જણે શીખવું જોઈએ, કોઈક વ્યક્તિ પર ભાર મૂકવાનો જરૂર નથી મારે, પણ દરેક વ્યક્તિએ આ સમજવું જોઈએ. સામૂહિક ધ્યાન કેમ કરવું એની પણ એક પ્રક્રિયા છે. આપણે આગળ જો સમય મળશે તો હું તમને વાત કરીશ કે સામૂહિક ધ્યાન શું કરવું ને એ વખતે આંતરિક રીતે આપણે શું કરવાનું હોય છે. એની બે પ્રક્રિયાઓ છે, સમજાવીશ તમને, જે શ્રી અરવિંદે આપણને સમજાવી છે. તો આ રીતે રેકી છે એ ફક્ત એક લિમિટેડ અમુક નિશ્ચિત હેતુ માટે છે. રેકીમાં તમે શું કરો છો? તમે વધારે કોઈનો રોગ નિવારણ કરો છો, પોતાનું રોગ નિવારણ કરો છો, કાર પાર્કિંગ માટે જગા ન હોય તો રેકી કરીને આ કરો છો, અને નહીં તો શું કરો છો? ચોરી કરવી હોય તો રેકી કરો છો, મકાનો પર ચોરી કરો છો, ક્યાંક આ બધા ત્રાસવાદીઓ છે એ રેકી કરવા લાગ્યા છે, હવે તો અમુક ઠેકાણે રેકી કરશે. આ કરી શકાય, આ દુરુપયોગ છે, દુરુપયોગ છે. પણ એક અર્થ સમજ, જો ત્રાસવાદીઓ રેકીનો ઉપયોગ કરીને ત્રાસ ગુજારતા હશે તો એ કંઈ દિવ્ય શક્તિ નહીં હોય. દિવ્ય શક્તિ કોઈની આ રીતે ગુલામ થવાની શક્યતા જ નથી. દિવ્ય શક્તિને તમે સાધન તરીકે વાપરી શકતા, સુપ્રીમ પાવર છે. એ સુપ્રીમ પાવર માટે તો તમે તમારે પોતાને ઓળઘોળ કરીને એકરૂપ કરી રાખવો પડે, ઓગાળી નાખવો પડે અને એનું એક શુદ્ધ નિર્મળ માધ્યમ થયા સિવાય એ શક્તિ તમારી દ્વારા અવતરણ પામવી શક્ય નથી. રેતી આ એક નિમ્ન કક્ષાની સાથે, હું રેકીને ઓછું મહત્વ નથી આપતો. એની દ્વારા તમે પોતાનું આરોગ્ય ટકાવી શકો છો. આજે તમારે સાધના કરવા માટે આરોગ્ય ટકાવવું હોય તો રેકીનો ઉપયોગ કરો તમે, ના નથી. કોઈ સાધક ભાઈ માંદા પડ્યા હોય એને તમે મદદ કરો રેકી દ્વારા, વેરી ગુડ, સમજી શકો તમે, બરાબર છે. એનો ઉપયોગ છે પણ એક મર્યાદિત ક્ષેત્રમાં છે. જ્યારે આપણે જે વાત કરી રહ્યા છે એ તો સર્વ ક્ષેત્રમાં લાગુ પડનારી, અનિર્બંધ રીતે લાગુ પડનારી, કોઈ મર્યાદા વગર લાગુ કરવાની એવી શક્તિની ઉપાસના, મા આદ્યાશક્તિની, મા ભગવતીની આપણે ઉપાસના કરી રહ્યા છીએ. આ મોટો તફાવત છે. અહીં હું પૂરું કરું.